નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનોગોષ્ઠિમાં. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમના નામ વગર 20મી સદીનો ઇતિહાસ અધૂરો ગણાય, સર વિન્સ્ટન ચર્ચિલ.
હા, જેમનું નામ સાંભળતા જ બીજા વિશ્વયુદ્ધના એ અડગ નેતા યાદ આવી જાય.
બરાબર, પણ મોટાભાગના લોકો એમને રાજનેતા તરીકે જ ઓળખે છે. આજે આપણે એમના એક બીજા પાસા પર એમ કે ઊંડા ઉતરવાના છીએ,
એમના લેખક અને વક્તા તરીકેના પાસા પર.
બિલકુલ, કારણ કે એ પણ એટલું જ પ્રભાવશાળી હતું. શું કહો છો?
ચોક્કસપણે, ચર્ચિલની ખાસિયત જ એ હતી, એટલે એમની રાજકીય સૂઝ અને સાહિત્યક પ્રતિભાનો જે સમન્વય હતો એ ખરેખર અનોખો હતો. એમણે ઇતિહાસને ખાલી જીવ્યા નથી, એમ કહી શકાય કે શબ્દોથી ઘડ્યો પણ છે.
વાહ, અને એટલે જ એમને 1953માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો, જે થોડો વિવાદાસ્પદ પણ રહ્યો.
હા, એના પર ઘણી ચર્ચા થઈ હતી કે એ ખરેખર સાહિત્ય માટે હતો કે પછી એમના રાજકીય કદ અને પશ્ચિમી મૂલ્યોના રક્ષક તરીકેની છબી માટે.
તો આજે આપણે આ જ વાત પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એમના મુખ્ય લખાણો, એમની લખવાની શૈલી, એમના શબ્દોનો પ્રભાવ અને હા, એમની આજની સુસંગતતા.
બરાબર, એમના સાહિત્યિક પાસાને ઝીણવટથી સમજવાનો પ્રયાસ કરીશું.
તો શરૂઆત કરીએ એ સમયથી. એમનો જન્મ 1874.
વિક્ટોરિયન યુગનો અંતકાળ હતો, બ્રિટિશ સામ્રાજ્ય એના શિખર પર હતું,
પણ સાથે સાથે પરિવર્તનના પવનો પણ ફૂંકાઈ રહ્યા હતા. ટેકનોલોજી બદલાઈ રહી હતી, ટાઈપરાઈટર, સુએઝ નહેર
અને સાંસ્કૃતિક રીતે પણ. ફ્રાન્સમાં પહેલું ઇમ્પ્રેશનિસ્ટ પ્રદર્શન થયું હતું એ જ અરસામાં. દુનિયા બદલાઈ રહી હતી.
સાહિત્ય જગતમાં શું ચાલી રહ્યું હતું ત્યારે?
એ પણ રસપ્રદ સમય હતો. એક બાજુ મેકોલે, કિપલિંગ જેવા સામ્રાજ્યવાદી અને ઐતિહાસિક લેખકોનો દબદબો હતો, ચર્ચિલ પર એમની અસર દેખાય છે.
હા, પેલી ભવ્ય શૈલી.
બરાબર, અને બીજી તરફ એચજી વેલ્સ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, બ્લૂમ્સબરી ગ્રુપના લેખકો એમ કે આધુનિકતાવાદના પ્રયોગો કરી રહ્યા હતા.
પણ ચર્ચિલે પ્રવાહથી થોડા અલગ રહ્યા.
હા, એ વધુ તો 19મી સદીની વર્ણનાત્મક શૈલીને વળગી રહ્યા, અને પછી તો બે વિશ્વયુદ્ધો આવ્યા, એણે બધું જ બદલી નાખ્યું, રાજકારણ અને સાહિત્ય બંને.
અને રેડિયો જેવા માધ્યમોનો ઉદય થયો,
જે ચર્ચિલ માટે ખૂબ ફાયદાકારક રહ્યું, એમની વક્તૃત્વ કળાને લાખો લોકો સુધી પહોંચાડવા માટે.
અને એમનો અંગત વારસો પણ રસપ્રદ હતો. પિતા બ્રિટિશ ઉમરાવો, માતા અમેરિકન.
હા, એ એંગ્લો અમેરિકન કડી જે પાછળથી બ્રિટન અને અમેરિકા વચ્ચેના ખાસ સંબંધોમાં મહત્વની બની, જેના તેઓ મોટા હિમાયતી હતા.
હવે એમના બાળપણ અને શિક્ષણ પર આવીએ. જન્મ બ્લેનેમ પેલેસમાં ઉમરાવો પરિવાર, પણ એવું કહેવાય છે કે માતા પિતાથી થોડા ભાવનાત્મક રીતે દૂર રહ્યા.
કદાચ એના લીધે જ નાનપણથી એક પ્રકારની સ્વતંત્રતા અને પોતાનો રસ્તો કંડારવાની વૃત્તિ વિકસી હશે.
હેરો સ્કૂલમાં ભણ્યા, પણ ત્યાં ક્લાસિક્સ કરતા ઇતિહાસ અને અંગ્રેજી નિબંધોમાં વધારે રસ.
હા, એટલે ભવિષ્યના લેખક અને ઇતિહાસકારના બીજ તો ત્યાં જ નંખાઈ ગયા હતા એમ કહી શકાય.
અને પછી યુનિવર્સિટીને બદલે સીધા રોયલ મિલિટરી કોલેજ સેન્ડહર્સ્ટ.
હા, એ નિર્ણય પણ એમના જીવન માટે મહત્વનો સાબિત થયો. ત્યાંથી જ સૈનિક અને યુદ્ધ સંવાદદાતા તરીકેની એમની બેવડી કારકિર્દી શરૂ થઈ.
ભારત આવ્યા નોર્થવેસ્ટ ફ્રન્ટિયર પર 1897માં,
અને ત્યાં લડાઈમાં ભાગ પણ લીધો અને સાથે સાથે એના વિશે લખ્યું પણ. પોતાના અનુભવોને આકર્ષક ગદ્યમાં ઉતારવાની એમની ક્ષમતા ગજબની હતી.
પછી સુદાન અને દક્ષિણ આફ્રિકા, પેલો બોર યુદ્ધનો પ્રખ્યાત કિસ્સો.
હા, પકડાઈ જવું અને પછી ત્યાંથી નાટકીય રીતે ભાગી છૂટવું,
એ ઘટનાએ તો એમને રાતોરાત હીરો બનાવી દીધા.
બરાબર, રાજકીય કારકિર્દીનો મજબૂત પાયો નંખાયો, પણ સાથે સાથે એમનામાં રહેલો વાર્તાકાર પણ વધુ પરિપક્વ થયો.
તમે અગાઉ ભાગીદાર ઇતિહાસકાર શબ્દ વાપર્યો, એ થોડું સમજાવશો?
ચોક્કસ. ભાગીદાર ઇતિહાસકાર એટલે એવી વ્યક્તિ જે ઇતિહાસની ઘટનાઓનો માત્ર અભ્યાસ નથી કરતી, પણ એમાં પોતે સક્રિય રીતે ભાગ લે છે.
અચ્છા.
અને પછી એ અનુભવોના આધારે ઇતિહાસ લખે છે. આનાથી લખાણમાં એક પ્રકારની જીવંતતા, એક અધિકૃતતા આવે છે.
પણ એમાં વ્યક્તિગત પક્ષપાતનું જોખમ પણ રહે ને?
બિલકુલ, એ જોખમ હંમેશા રહે છે. તમે ઘટનાના કેન્દ્રમાં હો ત્યારે તટસ્થ રહેવું અઘરું બને. ચર્ચિલના લખાણોની ટીકા કરનારા આ મુદ્દો ઉઠાવે છે ખરા.
સમજાઈ ગયું. હવે એમની લેખન શૈલી પર વાત કરીએ. કેવી હતી એમની શૈલી?
એમની શૈલી એમ કે ખૂબ ભવ્ય અને વર્ણનાત્મક હતી. ગિબન અને મેકોલે જેવા ઇતિહાસકારોની અસર સ્પષ્ટ દેખાય. લાંબા, જટિલ પણ પ્રવાહી વાક્યો
અને રૂપકોનો ભરપૂર ઉપયોગ,
હા, યાદગાર શબ્દસમૂહો અને ધારદાર રૂપકો એમની ઓળખ હતા. એમણે જાણે 18મી-19મી સદીની વક્તૃત્વ પરંપરાને આધુનિક સમયમાં જીવંત કરી.
અને આ શૈલી એમના ભાષણોમાં પણ એટલી જ અસરકારક હતી?
અરે, ભાષણોમાં તો કદાચ વધુ. એમણે શાસ્ત્રીય વક્તૃત્વની ટેકનિકને રેડિયો જેવા નવા માધ્યમ માટે ખૂબ સફળતાપૂર્વક અનુકૂળ બનાવી.
શબ્દો જાણે એમના માટે હથિયાર હતા.
બરાબર. ભાષાનો વ્યૂહાત્મક ઉપયોગ કેવી રીતે કરવો એ ચર્ચિલ બરાબર જાણતા હતા. રાષ્ટ્રને એક કરવા માટે, મનોબળ ટકાવી રાખવા માટે, પોતાનો વારસો ઘડવા માટે.
એમના મુખ્ય કાર્યોની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થઈ?
સૌથી પહેલું પુસ્તક ધ સ્ટોરી ઓફ ધ મલકંદ ફિલ્ડ ફોર્સ 1898માં, એમના ભારતના અનુભવો પર.
પછી ધ રિવર વોર, સુદાન વિશે,
હા, 1899માં. આ શરૂઆતના પુસ્તકોમાં સૈનિક અને વિશ્લેષક તરીકેનો એમનો અવાજ છે. થોડો સામ્રાજ્યવાદી દ્રષ્ટિકોણ પણ દેખાય છે.
પછી એમના પિતાનું જીવનચરિત્ર લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ
1906માં. એમાં પુત્ર તરીકેની ફરજ હતી, પણ પોતાને એમના રાજકીય વારસદાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ પણ હતો એમ કહી શકાય.
અને પછી આવ્યા મોટા ઐતિહાસિક ગ્રંથો, પ્રથમ વિશ્વયુદ્ધ પરનું ધ વર્લ્ડ ક્રાઇસિસ,
હા, 1923-1931 વચ્ચે ઘણા ભાગમાં પ્રકાશિત થયું. એ ઇતિહાસ અને સંસ્મરણનું મિશ્રણ હતું. એમાં એમણે ખાસ કરીને ગેલીપોલી જેવી વિવાદાસ્પદ ઘટનાઓમાં પોતાની ભૂમિકાનો બચાવ પણ કર્યો.
અને પછી પેલું ક્લાસિક ધ સેકન્ડ વર્લ્ડ વોર,
જે 1948-1953 વચ્ચે 6 ભાગમાં આવ્યું. આ એમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે અને આ જ પુસ્તક માટે એમને નોબેલ મળ્યો.
આ પુસ્તકને વિજેતા દ્વારા લખાયેલો ઇતિહાસ કહેવાય છે, ખરું ને?
હા, એનું ઉત્તમ ઉદાહરણ છે. ચર્ચિલે પોતાને કથાના કેન્દ્રમાં રાખ્યા. બ્રિટનના ફાઇનેસ્ટ આવરની ગાથાને એમણે અમર બનાવી દીધી. આ માત્ર ઇતિહાસ નહોતો, પણ યુદ્ધ પછી રાષ્ટ્રનું મનોબળ વધારવાનો અને પોતાનો વારસો નિશ્ચિત કરવાનો એક પ્રયાસ હતો.
એમના કહેવાતા વાઇલ્ડરનેસ યર્સ, એટલે કે જ્યારે રાજકારણમાં થોડા હાંશિયામાં હતા, ત્યારે એમણે પૂર્વજ માર્લબોરો પર લખ્યું.
માર્લબોરો, હિઝ લાઇફ એન્ડ ટાઇમ્સ, 1933-1938 વચ્ચે, 4 ભાગમાં. એ બહુ મહત્વનું કામ છે.
કેમ?
કારણ કે એ માત્ર ભૂતકાળનું જીવનચરિત્ર નહોતું, એમાં વર્તમાન માટે પણ સંદેશ હતો. માર્લબોરોએ જે રીતે યુરોપમાં ફ્રાન્સના વર્ચસ્વ સામે લડત આપી હતી એનું વર્ણન કરીને ચર્ચિલ હિટલરના ઉદય અને તુષ્ટિકરણની નીતિના જોખમો તરફ ઇશારો કરી રહ્યા હતા.
તુષ્ટિકરણ એટલે અપીઝમેન્ટ પોલિસી.
હા, આક્રમક શક્તિને શાંત કરવા, એની માંગો સંતોષવી. ચર્ચિલ એના કટ્ટર વિરોધી હતા.
એટલે એમના લખાણોમાં નેતૃત્વ, યુદ્ધ, હિંમત જેવા વિષયો વારંવાર આવે છે.
બરાબર. અને સાથે સાથે ઇતિહાસમાં વ્યક્તિની ભૂમિકા અને ખાસ કરીને અંગ્રેજી બોલતા લોકોની એકતા. એમનું છેલ્લું મોટું કામ અ હિસ્ટ્રી ઓફ ધ ઇંગ્લિશ સ્પીકિંગ પીપલ્સ 1956-58 આ જ વિષય પર હતું.
એમના માટે લખવું એ માત્ર રેકોર્ડિંગ નહોતું, પણ લોકોને સમજાવવાનું અને પોતાનો મત રજૂ કરવાનું સાધન હતું.
ચોક્કસ.
હવે એમના સમકાલીન સાહિત્યકારો સાથે સરખામણી કરીએ તો, જેમ કે ઓસ્કર વાઇલ્ડ, કિપ્લિંગ, વેલ્સ, શો, વર્જિનિયા વુલ્ફ,
એમનાથી ચર્ચિલ સાવ અલગ તરી આવે છે. પેલી વાત છે ને, એ બધા આધુનિકતાવાદ સાથે વધુ જોડાયેલા હતા, નવા પ્રયોગો કરતા હતા,
જ્યારે ચર્ચિલ પરંપરાગત શૈલીમાં રહ્યા.
હા, એટલે સાહિત્યિક રીતે એમના સાથીદારો કદાચ લોયડ જ્યોર્જ, રૂઝવેલ્ટ, સ્ટાલિન જેવા રાજનેતાઓ વધુ ગણાય.
કારણ કે એમનું લેખન રાજકારણ સાથે જોડાયેલું હતું.
એકદમ. એમના રાજકીય જીવનનું અભિન્ન અંગ હતું. ખાલી શોખ કે કલા નહોતી, શરૂઆતમાં તો આર્થિક જરૂરિયાત પણ હતી.
તો પછી એમના વારસાનું મૂલ્યાંકન કરવું થોડું જટિલ બને છે.
ખૂબ જ. એક તરફ બ્રિટનના મહાન નેતા, જેમણે દેશને બચાવ્યો, જેમની વાણીમાં જાદુ હતો,
અને બીજી તરફ એમના પર સામ્રાજ્યવાદી વિચારધારા ધરાવવાનો, ઇતિહાસને પોતાની રીતે રજૂ કરવાનો આરોપ લાગે છે.
બરાબર. એમના મૃત્યુ પછી ઘણા દાયકાઓ સુધી એમણે લખેલો ઇતિહાસ, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધનો, એ જ પ્રભાવી રહ્યો. ફાઇનેસ્ટ આવરની છબી ઘડવામાં એમનો મોટો હાથ હતો.
પણ પછી પુનઃમૂલ્યાંકન થયું.
હા, ઇતિહાસકારોએ એમના દાવાઓ, પુરાવાઓનો ઉપયોગ એમના પક્ષપાતનું વધુ વિવેચનાત્મક પૃથ્થકરણ કર્યું.
તેમ છતાં આજે પણ એમની સુસંગતતા ઓછી નથી થઈ એમ લાગે છે. નેતૃત્વ, લોકશાહી, તુષ્ટિકરણના જોખમો.
સાચી વાત. આ મુદ્દાઓ પરની ચર્ચામાં આજે પણ ચર્ચિલના વિચારો અને લખાણો ટાંકવામાં આવે છે, અને એમના ભાષણો, એ તો અમર છે.
હા, એ ભાષણોની અસર તો આજે પણ અનુભવાય છે. પેલું વાક્ય, મારી પાસે રક્ત, પરિશ્રમ, આંસુ અને પરસેવા સિવાય આપવા માટે કંઈ નથી.
મે 1940 વડાપ્રધાન તરીકે પહેલું ભાષણ, એ શબ્દોએ આખા દેશમાં જાણે નવી ઊર્જા ભરી દીધી હતી.
અને ડંકર્ક પછી પેલું, આપણે દરિયા કિનારા પર લડીશું, આપણે ખેતરોમાં અને શેરીઓમાં લડીશું, આપણે પહાડોમાં લડીશું, આપણે ક્યારેય શરણાગતિ સ્વીકારીશું નહીં.
રૂંવાડા ઊભા કરી દે તેવા શબ્દો, અતૂટ રાષ્ટ્રીય ઈચ્છાશક્તિનો ઘોષ. કટોકટીમાં શબ્દો કેટલા શક્તિશાળી હોઈ શકે એનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે?
યુદ્ધ પછી પણ એમનો પ્રભાવ રહ્યો. ફુલ્ટન, મિઝોરીનું ભાષણ
1946નું, એક લોખંડી પડદો સમગ્ર મહાદ્વીપ પર ઉતરી આવ્યો છે, એ શબ્દોએ શીતયુદ્ધના વિભાજનને નામ આપ્યું. આવનારા દાયકાઓની વાસ્તવિકતા એ શબ્દોમાં સમાઈ ગઈ હતી.
અદ્ભુત. ભાષા પર એમની પકડ ગજબની હતી. એમનું પેલું રમૂજી વાક્ય પણ યાદ આવે છે.
કયું?
ઇતિહાસ મારા પ્રતિ દયાળુ રહેશે કારણ કે હું તેને લખવાનો ઈરાદો રાખું છું.
એમના આત્મવિશ્વાસ અને એમની વાર્તા ઘડવાની શક્તિની સમજનું પ્રતિબિંબ છે એમાં.
એમના વિશે કોઈ ઓછી જાણીતી રસપ્રદ વાત?
એક તો એ કે લેખન એમના માટે શરૂઆતમાં આવકનું મુખ્ય સાધન હતું. બીજું, એ ખૂબ મહેનતુ લેખક હતા. કલાકો સુધી ડિક્ટેશન આપતા અને ચિત્રકામનો પણ શોખ હતો.
ઓહો, અને એમણે ડ્યુકનું પદ ઠુકરાવ્યું હતું?
હા, કારણ કે તેઓ હાઉસ ઓફ કોમન્સના સભ્ય બની રહેવા માંગતા હતા. ઉમરાઓ બનીને હાઉસ ઓફ લોર્ડ્સમાં જવા નહોતા માંગતા.
તો અંતે ચર્ચિલના સાહિત્યિક પાસા પરથી આપણે શું વિચાર લઈ શકીએ?
મારા ખ્યાલથી ચર્ચિલનું જીવન અને લેખન આપણને ઇતિહાસ, સ્મૃતિ અને સત્ય વચ્ચેના સંબંધ પર વિચાર કરવા પ્રેરે છે. પેલી વાત છે ને કે શું ઘટનામાં ભાગ લેનાર વ્યક્તિનો ઇતિહાસ વધુ સાચો હોય કે તટસ્થ નિરીક્ષકનો?
એક મોટો પ્રશ્ન છે.
ચર્ચિલ એનું ઉત્તમ ઉદાહરણ છે કે શબ્દો કેવી રીતે વાસ્તવિકતાને આકાર આપી શકે છે, કેવી રીતે પેઢીઓની સમજને પ્રભાવિત કરી શકે છે. એ આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ હંમેશા વહેતો રહે છે, એનું અર્થઘટન બદલાતું રહે છે.
અને નેતૃત્વ માટે સ્પષ્ટ અને પ્રેરણાદાયી સંવાદ કેટલો જરૂરી છે એ પણ શીખવે છે.
બિલકુલ. શબ્દોની શક્તિનું આનાથી મોટું પ્રમાણ શું હોઈ શકે?
ખૂબ સરસ. એક રાજનેતા, એક યોદ્ધા અને એક મહાન લેખક અને વક્તા, વિન્સ્ટન ચર્ચિલ ખરેખર એક અસાધારણ વ્યક્તિત્વ હતા. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.